તારીખ 10/8/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 80 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 42.
એક ઈશ્વર જગત ની રચના ના કાર્ય કરે અથવા કર્મ ના ફળદાતા થાય, ફળ આપે અને શુદ્ધ મુક્ત પણ ગણાય, એ બંને વિરુદ્ધ છે. શુદ્ધ સ્વભાવમાં ભેદ પડે છે, બંને વિરુદ્ધ છે. કે શુદ્ધ સ્વભાવમાં ભેદ પડે છે, ભેદ પડે છે, અંતરાય પડે છે. આત્મા અને પરમાત્મા ચૈતન્યપણે સરખા છે. જો ઈશ્વર કોઈ પાપનું ફળ આપવા સંબંધે અનંત દેવાદી રચવાનું કાર્ય કરે તો શું દોષ, તો શું દોષ આવે એનો વિચાર કરીએ તો એક જીવ જ્યારે રાગાદી કોઈ પાપનો ઉપાધિ ભાવ કરવા વડે એક જ દેહ કરે છે ત્યાં તે સંસારી કરે છે અને ઈશ્વર અનંત દેહાદીનો કરતા થાય તો શું સંસારી ન કહેવાય? એક દેહ બંધાય, એક દેહ નું બંધન થાય એવા ભાવ કરે અને અનેક દેહ ની રચના કરે, આત્મા નો સ્વભાવ જ્ઞાન છે અને સૌ જીવ પોતાના ભાવના કરતા છે. તેથી દરેક આત્મા સ્વતંત્ર છે એમ ન માનવું અને જીવ પુણ્ય પાપ કરે અને પોતાના કર્મનું ફળ પામવા માટે ઈશ્વરની જરૂર પડે એ માનવું છે ન્યાયથી પાછળ ન્યાય વિરુદ્ધ જાય છે. ન્યાય એટલે નિયમ સાચામાં લઈ જવું છે, સત્ય પ્રત્યે દોરવી જવું છે. સત્ય પ્રત્યે દોરવી જાય, જે જ્ઞાન પોતાના સત્ય સ્વરૂપ પ્રત્યે દોરવી જાય તેને ન્યાય કહીએ, ન્યાય કહીએ. આમ જોઈએ તો શ્રુત જ્ઞાનના બધા નયો આત્માને આત્મા પ્રત્યે દોરી જાય છે, પરિણામને પોતાના સ્વરૂપ પ્રત્યે દોરે છે એવું પ્રધાન કર્મની અંદર કાર્ય થાય. તેથી સમ્યક દ્રષ્ટિ સ્વવિકલ્પ દશામાં પણ નિદ્રા કરે છે અથવા એનો ઉપયોગ ઉપર તરફ જતો હોવા છતાં પણ તેના બધા ભાવો જ્ઞાનમય છે. જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય છે એમ કહેવાનું કારણ છે. બધા અનંતમય છે, કોઈ પણ દયનો ઉપયોગ થાય નહીં. જ્ઞાનીને પોતાના પરિણામ આત્મા પર દૂર જવાનું જ કાર્ય કરે માટે નહીં કહેવામાં શુદ્ધ નહીં તો સીધો જ શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરવા છે, પણ અશુદ્ધ નહીં છે એ પણ શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરાવે છે. અશુદ્ધ નહીં કહેવાતા જ્ઞાની પોતાના અવસ્થામાં જે અશુદ્ધતા ઉત્પન્ન થાય છે, જેટલા અંશે ઉત્પન્ન થાય છે એટલા અંશનું જે દયથી જ્ઞાન કરે છે, એટલા જ્ઞાનના એક અવયવથી એક અંશથી એ અશુદ્ધ અંશનું જ્ઞાન કરે છે, ત્યારે ત્યાંથી એ જ્ઞાન પાછું વળે છે. બરોબર, ત્યારે ત્યાંથી એ જ્ઞાન પાછું વળે છે. અશુદ્ધતાને છોડીને શુદ્ધ સ્વરૂપ પ્રત્યે વળે છે એવું પ્રયોજનભૂત કાર્ય અશુદ્ધ નહીં પણ કરે છે. સાચામાં લઈ જવું આ ન્યાય જે ન સમજે અને પોતાના આગળોમાં રોકાય અને કહે કે મારે એવી વાત માનવી નથી, તો તેને અનંત જ્ઞાની પણ પ્રાણે સમજાવી શકે નહીં. અને સર્વજ્ઞ પ્રભુ તીર્થંકર ભગવાન ધર્મ સ્વરૂપમાં જાહેર કરે છે કે જગતના બધા જીવો સ્વતંત્ર છે, જગતના બધા જીવો સ્વતંત્ર છે, મારો કોઈ ન માને તો એથી મને કઈ રાગ દ્વેષ નથી. તીર્થંકર ભગવાન એમ કહે છે કે મારું કોઈ ન માને તો પણ એની સ્વતંત્રતા મારા જ્ઞાનમાં છે, ન માને તો મારે પરાધીન. દરેક જીવ એક અખંડ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય પણ સંપૂર્ણ છે. આ ઘટના હોય છે શાસ્ત્રનું કે દરેક જીવ એક અખંડ દ્રવ્ય હોવાથી જ્ઞાન સામર્થ પણ સંપૂર્ણ છે. આવું જે જીવનું સ્વરૂપ છે તે માનવાની જે ના પાડે, પોતાના અખંડ અને સ્વતંત્ર અને અનંત સામર્થ્યનું જે અનાદર કરે છે એને પણ ના પાડે છે, તે રખડવાનું કામ છે, સામર્થતા મળે. ભગવાન એને પ્રભુ સ્થાપે છે જે વાત એટલે કે આત્મ સ્વરૂપ નો સાચો ન્યાય અનંત જ્ઞાન ને સર્વજ્ઞ વિચાર પરમાત્મા થઈ ગયા છે. શ્રીમદ રાજચંદ્ર પણ જે વાત એટલે આત્મ સ્વરૂપ નો સાચો ન્યાય અનંત જ્ઞાન ના ભણી સર્વજ્ઞ વિચાર કેવળ જ્ઞાની પરમાત્મા થઈ ગયા છે, તે જ વાત શ્રીમદ રાજચંદ્ર પણ માણી વડે આત્માનું વર્ણન પૂરેપૂરું કેમ થાય, એવા આત્માનું વર્ણન માણે વડે પૂરેપૂરું થાય નહીં. એવું કહ્યું છે કે જે સ્વરૂપ સર્વજ્ઞે દીધું જ્ઞાનમાં કઈ શકાને પણ તે શ્રી ભગવાન અપૂર્વમાં આવે છે. સર્વજ્ઞ પોતાનું સ્વરૂપ આત્માનું સ્વરૂપ જે જ્ઞાનમાં દેખું છે તો પોતે પણ કોઈ શિકાર નથી. તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, સમસ્તને અન્ય વાણી એને શું કહે, રાત્રે વિદેશ બની જાય એને અન્ય વાણી શું કહે. ઓકે, અન્ય વાણી ન કહે પણ અનુભવ પોતેનો માત્ર રહ્યું કે જ્ઞાન અનુભવમાં આવી જાય છે. ચોથા સંસ્થાને અનુભવ હોય કે કેવળ જ્ઞાન અનુભવ હોય પણ અનુભવમાં એ જ્ઞાન આવી જાય છે. અનંત જ્ઞાન હોયથી એક એક આત્મા પૂર્ણ છે, પ્રત્યેક આત્મા મારો આત્મા તમારો આત્મા સર્વનો આત્મા અનંત જ્ઞાન બળથી પૂર્ણ છે, સ્વતંત્ર છે, પોતાને પ્રતીતિ આપવી જોઈએ, વાત આપવી જરૂરી છે, જાણવા મળે છે પણ પ્રતીતિ આપવી જોઈએ કે હા મારામાં અત્યારે અનંત જ્ઞાન વિદ્યમાન છે, અહીંયા છે, મોજુદ છે, એનો આધાર લઈને હું આ જાણું છું કે મારામાં અનંત જ્ઞાન. પામરે એવા રાગની પર્યાયનો આધાર લઈને હું અનંત જ્ઞાન સ્વરૂપ છું એવી રીતે ખરેખર જાણી શકાતો જાણ્યા છે તો બધા, પણ કોના આધારે જાણે છે આનો તો સવાલ છે.
આધારનું
ના અવલંબન લેવું, અભેદનું અંતરમાં અભેદનું એ મુખ્ય વાત છે. ત્યાંથી મોક્ષ માર્ગ નો પ્રારંભ છે. સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ સમજાય, ખાતરી રૂપે વિશ્વાસ આવે. જે સ્વભાવનો અંશ જેને અવલંબીને જ્ઞાન થાય છે કે હું જ્ઞાન સ્વરૂપી છું, એની પ્રતીતિ એ રૂપે આવે છે. ઊંધી પ્રતીતિમાં આધાર ઊંધો છે, અન્ય તત્વનો છે, આસળ તત્વનો છે, મલિન તત્વનો છે, સ્વભાવથી વિરુદ્ધ એવા વિભાવ તત્વનો છે. વિભાવ તત્વના આધારે સ્વભાવની જ્ઞાતિ થાય છે. સ્વભાવનું જ્ઞાન સ્વભાવ તત્વના આધારે થાય. સ્વભાવ તત્વના આધારે આધાર લઈને જ્ઞાન થયું, તે જ્ઞાન સાચું, તે જ્ઞાનની જાત બદલાણી હશે, તે જ્ઞાનની જાત બદલાણી. સ્વભાવમાં સર્વજ્ઞ પણ સર્વજ્ઞ સ્વભાવના અવલંબને જેને સ્વભાવને જાણ્યો તેને સર્વજ્ઞતા પ્રગટ થયા વિના અનુભવ પ્રકાશના પ્રવર્તન કરતા ગુરુદેવે ઉપકાર કરેલો છે. અંધેરો રાગને અને નિમિત્તને અવલંબીને આ જ્ઞાન નથી થયું, પણ સર્વજ્ઞ સ્વભાવના અને અવલંબીને ત્યાં તો શબ્દ વાપરો છે, સ્પર્શીને જ્ઞાન શું છે? સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને થયેલું જ્ઞાન સર્વજ્ઞતાને સમજ્યા બદલવાનું. એની કેવળ જ્ઞાનની જાતિ તો ત્યાંથી લાગુ પડી છે, કેવળ જ્ઞાનની લબ્ધિ પણ ત્યાં કહેવામાં આવે છે. યથાસ્થાને છે, પણ અંદર માં આધાર લેવા પૂર્વક વાત છે. આધાર લીધા વિના નહીં, આધાર લીધા વિના સ્વરૂપ નો આધાર લીધા વિના દેવગુરુ શાસ્ત્ર શરૂઆત આવી એ સિવાય શરૂઆત વાત કાંઈ ગાયું છે. પોતાની ભાવના એ પણ ગાય વ્યક્ત કરી છે. જે જીવો સર્વજ્ઞ પરમાત્મા એનો સમય નથી મળતો એ ઉપર ક્યારે વસ્તુમાં મનુષ્યપણાને હિંમતું છે એ બહુ સારી રીતે સમજતા એટલે ભાવના અંદર થી નીકળે છે અપૂર્વ ભાવના જે જીવો સર્વજ્ઞ પરમાત્મા ન હોય શકે એવી શંકા વાળા છે એના રીતે એવી શંકા છે કે ભૂતકાળના ન હોય એમની જગતમાં તેને આત્માની એ પણ સાચી વાત અંતરમાં બેસવી છે. કેટલાક આચાર્ય તો અભવ્યની પરિભાષા થઈ છે કે સર્વજ્ઞનું સ્વરૂપ જાણીને આત્માના સુખ છે એ વાત જેને નવે છે તે અભવી છે. કેમ કે અનંત સુખી છે, અનંત સુખ એમને વ્યક્ત થયું છે. કોઈ આકુલતાનું એક છિંદ પણ ક્યાં શું કહે છે, જે જીવો સર્વજ્ઞ પરમાત્મા ન હોય શકે એવી શંકા વાળા છે તેને આત્માની એ પણ સાચી વાત અંતરમાં કહેવી. જે સ્વરૂપને પોતાના અનુભવથી ભેગ્યા છે તેનો આશય ઊંડું રહસ્ય સમજનારા કોઈ બિરલા જ ભાગ્યશાળી એ જ્ઞાનીની વાણીનો આશય સમજે એ જ્ઞાની થયા જ્ઞાન એવા બિરલા હોય છે ભાગશાળી હોય છે જે તૈયાર પાત્ર હોય તે સમજી લે ઓળખવાની જે મહેનત કરે સૂક્ષ્મ જ્ઞાન છે ને એટલે બીજી બહિર્લક્ષી સૂક્ષ્મ જ્ઞાન થી બાહ્ય પદાર્થો ને પરખવાને ઓળખવાની શક્તિ છે હીરાને ઓળખે છે અનેક ચીજને પરત કરે છે એને એમ થાય છે કેવી રીતે હું જ્ઞાનીને પણ ઓળખી સમજણ વગરનો પ્રયાસ છે એવી રીતે જ્ઞાનીને ઓળખવાનો પ્રયાસ છે સમજણ વગરનો પ્રયાસ છે પાત્રતા વિના જ્ઞાની ઓળખાવાના જ નથી તો જેને પોતાની પાત્રતાની લીધે ખબર નથી કે હું કેટલો પાત્ર છું ઓળખવાને પાત્ર છું કે નહીં પહેલા ઓળખવાનો પ્રયાસ કરે છે અને એ વિષયની સમજણ નથી કે ઓળખાણ ક્યાં થાય કોને થાય કેમ થાય કેવી રીતે થાય એને ખબર નથી જ્ઞાની ઓળખાય સારો જ્ઞાની ઓળખવાનું બહુ મોટું છે નિર્માણ પર છે અધ્યાત્મ વાત કરે અને સારી રીતે તમને સમય દર્શન થઈ ગયું છે તમને અનુભવ થઈ ગયો છે મને એમ લાગે છે આવી સરસ વાત કરો છો માટે તમને અનુભવ થઈ ગયો તો તમે મને જો કહી દો કે અનુભવ થઈ ગયો છે હું તો માનતા તૈયાર થઈ ગયો છે એક એને મેં કર્યો હોય ને એમાં અમને હા પડે કહી દીધું ક્રમ છે એ ક્રમને છોડીને પહેલા ઓળખવાની મહેનત કરે કે લાલ પૂછી લો, આને પૂછી લો, આને પોતાનો અભિ પહેચાડી જાય. મને તમ લાગ્યું, તમને કેમ લાગ્યું, મને એમ લાગ્યું, મને એમ લાગ્યું, એમ જાણી નક્કી થતા નથી. જે તૈયાર પાત્ર હોય તે સમજી લે વાણી ઉપરથી, નાની તો પોતાનું કાર્ય પૂરું કરીને પોતાનામાં સમાઈ ગયા. કોઈ કોઈને પ્રાણી સમજાવી દે કે મોક્ષ આપી દે તેમ અને જ્ઞાનીને એ અપેક્ષા નથી કે હું બીજાને સમજાવી દઉં, એવી અપેક્ષા જ્ઞાનીને નથી. એ પાત્રને જોવે ત્યારે એમનું ચિત્ત પ્રસન્ન થાય છે. પાત્રતાને પાત્રતા વાળા જીવને જોવે ત્યારે જ્ઞાની ચિત્ત સહેજે સહેજે પ્રસન્નતાને પામે છે કે આ જીવ એ જરૂર આગળ વધીને આપણી નાગમાન થશે. જોકે એથી એમને કોઈ ફાયદો વગરનો નફા નુકસાનનો પ્રયોજન નથી, પણ એ સહજ જે રાગાંશ બાકી છે એની યોગ્યતા જેવી છે કે એમને માર્ગમાં આવનારા જીવો કે એમને ગુણેશું પ્રબોધ ગુણવાન થવાનો છે, ગુણ પ્રત્યે આકર્ષણ વાળો છે, એના પ્રત્યે એને પ્રમોટ પ્રયાગના
શિષ્ય પોતાની આગળ જાય મુક્તિ માં તો બહુ
રાજી થાય. બાપા એ આખી જિંદગી પરિશ્રમ કર્યો હોય પણ બે પાત્રે ન થયા હોય, બહુ શ્રીમંત જિંદગી પૂરી કરી હોય, એનો દીકરો કરોડોપતિ એમજ પતિ થાય તો બાપ ઈર્ષા કરે
નહીં?
હું તો કઈ પૈસા રહી ન હોય પણ છોકરો આટલો બધો આગળ વધી ગયો, એને ગૌરવ થાય મારા કરતા ગુરુ કરતા શિષ્ય આગળ વધે તો ગુરુનું એ ગૌરવ છે. ગુરુ કરતા શિષ્ય પ્રગતિ કરે માર્ગમાં તો ગુરુનું પણ એ ગૌરવ છે. એવું નિમિત્તત્વ એ ગુરુમાં એ પણ ધર્મ છે, એ ગુરુના પર્યાયનો ધર્મ છે. એવું નિમિત્તત્વ એનામાં બાકી તો અલ્પકાળમાં ગુરુ એ પૂર્ણ થવાના છે અને શિષ્ય પૂર્ણ થવાનો છે. વચ્ચેનો જે કાળ છે એ તો એક મામૂલી ચીજ છે, એ કોઈ મોટી વાત નથી. અને માત્ર્ય છે એ અણસમજણ માટે વિજ્ઞાન માટે અથવા એ તીવ્ર અસરળતાનો પ્રકાર છે. અસરળતા વધી જાય છે સરળપણામાં તો કોઈના પણ ગુણ જોઈને પ્રમોદાયા વિજ્ઞાન અથવા જેને ગુણની ઉપાદેતા નથી એનો એ પ્રકાર. નાની તો પોતાનું કાર્ય કરીને સમાય ગયા, કોઈને સમજાવી દેવાનું મોક્ષ આપી દેવાનું એમને કાંઈ છે નહીં, એમ જો થતું હોય તો બીજો તેને નરકમાં ધકેલી દે. એક જણો જો કોઈને મોક્ષમાં લઈ આવતો હોય તો બીજો કોઈ નાકીમાં લઈ જાય. એને જે કોઈ કહે એ સાચું માનવું પડે તો તેનો જીવ દ્રવિડવાહીન બીજાને આધન થયો, પણ તેમ નથી. દરેક જીવ સ્વાધીન છે, અનુભવ કર્યો પણ જીવ સ્વાધીન છે અને સરળો કર્યો પણ જ્ઞાન દશામાં
સ્વતંત્ર છે.
અહીં ન્યાય કે કેવું છે કે સંસારી જીવ અજ્ઞાની જીવ થોડો રાગ પુણ્ય પાપ કરે તેને એક દેહમાં રહેવાનો કાર્ય થાય, તેને બંધવાળો કહેવો અને ઈશ્વર અનંત દેવનો કાય કરે ફળ આપે તેને મુક્ત અને શુદ્ધ કહેવો તે કેમ બને? ન્યાયથી મેળ ખાતો જો સર્વોત્કૃષ્ટ ધર્મ હોય તો એની સંખ્યા સૌથી વધારે હોય. જગત ના બીજા જેવો કેમ જૈન ધર્મ નો સ્વીકાર કરતા નથી? આવો ઊંચો ધર્મ છે. જવાબ આપ્યો કે કેમ જગત ના જેઓ જૈન ધર્મ ને નથી માનતા કે બધા માનવા ને માનવા માટે બધા માટે ઈશ્વર ને પુણ્ય પાપ ના ફળ દેવાનો માનવો એટલે સંસારી જીવો એના સ્વતંત્ર છે માનવો તે સંસારી જીવો કરતા પણ અધિક ઉપાધિ વાળો માનવા બરાબર લોકોને પશુની વિચારણાનો અવકાશ લેવો નથી. તેથી કાંઈ કાંઈ માન્યતા મળે પણ યથાર્થ વિચાર કરવો જોઈએ. વિરોધ રહીત તત્વ જ્યાં સુધી ન સમજાય, અવિરોધ કરે તત્વ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી રાગ નિર્ણય ઉત્સાહ વિચાર કરવા ઈશ્વર ફળ આપનાર છે એ કલ્પના એ દિન કરે છે. પોતાની પામરતામાંથી ઉભી છે એ કલ્પના ઈશ્વર ફળ આપે છે. એને પોતામાં કાંઈ નથી માલ વિનાનો પોતે છે એને માન્યું છે. છ અગિયાર સંસારી જીવ એક દેહ મળે એટલા પુણ્ય પાપ કરે છતાં બંધ વાળા ને સંસારી અને ઈશ્વર ઘણા દેહ ના કાર્ય કરે ને ફળ આપે છતાં મુક્ત કહેવો શુદ્ધ કહેવો એ પ્રત્યક્ષ ન્યાય વિરુદ્ધ છે. ઈશ્વર નું સામર્થ્ય વિશેષ માનીએ તો પણ વિરોધ આવે છે. ઈશ્વર એટલે જેના આત્માની શક્તિ નો પૂર્ણપણે વિકાસ થયો હોય છે. ઈશ્વર એટલે શું? જેને આત્મશક્તિ પૂર્ણ વિકસિત થઈ ગઈ હોય લોકોને શૂન્યમાં ઘણો પ્રિય છે. જગતનો ઘણો વર્ગ ઈશ્વરને કરતા અને કરદાતા માને છે. મોટો ભાગ જગતના મનુષ્યનો મોટો ભાગ આમ માને છે. એક માને છે બીજો માને એવી પરાધીન માન્યતાથી ચલાવી લે છે. આમ તો પોતાના સામર્થ્યને ન સ્વીકારે એને પામરતા તો આવી જાય. પછી એ પામરતા હોય એમાં બીજો પામરે ભરે ભાઈ તમે આ કોરિયરને માનો છો એના બદલે મેંદ મેળવીને માનો તો તરત ફળ મળશે. એટલો બીજો પામર હોય એ જઈને બીજું ભૂત વળગાવે મિલાય એક માને તેમ બીજો માને એવી પરાજીન માન્યતા ખોલાવી લે છે. જે જીવ મુક્ત થાય તેને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ગણીએ અને વળી ઈશ્વર કાષ્ટ પ્રકારનો સત્તાવાન માનીએ તો શુદ્ધ ચૈતન્યમાં મુક્ત જીવમાં અને ઈશ્વરમાં જુદાઈ જોઈએ પણ તે કેમ તે હોય શકે નહી, પણ તેમ હોય શકે નહી. કેમ કે ફળ આપવાનું કાર્ય લાગનું કાર્ય છે, ઈશ્વર લાભ વાળો હોય તો તે ઈશ્વર ઈશ્વરને શુદ્ધ ગણીએ અને ઈશ્વરને કર્મનો ફળદાતા ગણીએ તો મુક્ત સ્વરૂપ એવા દરેક જીવમાં તે કાર્ય શુભો બીજા હું તો માનતા ભગવાન સિવાય બીજાને ભક્તિ ઈશ્વર રાગ અને ઈચ્છા એ છે. છતાં તે જગતના કાર્ય કરી શકે એમ માનનારે તો પોતાના આત્મા કહેવામાં આવે છે કે જીવ કાળ સંસારે જીવ કરે છે અને બંધવાળો કહેવાય, અને મુક્ત જીવથી પણ તે કાર્ય થાય એમ કહો તો તેને સંસારી નહીં. ઈશ્વરના કાર્ય ઈશ્વર કરે તો તે ઈશ્વર તો ઉપાધિ વાળો થયો. ઈશ્વર એટલે શુદ્ધ સ્વભાવ નિર્મળાત્મા, તે કેવો હોઈ શકે તેની ઓળખ મેળવ્યા વિના પોતાના સ્વરૂપને અન્યથા માનવા પણ દુઃખ છે. તો પોતાના સ્વરૂપને પણ બીજી રીતે જે કર્મના કાય છે તે ઈશ્વર કરે એમ કરવાના પોતે અજ્ઞાન દ્રષ્ટિ વાળા છે. પાપની ભીડ પડી કે તાળવાની નિમિત્તે ઈશ્વર નામની વ્યક્તિ ઉપર નાખે છે એને પ્રતિકૂળ તાળવામાં શું થયું છે. પાપનો પોતાના કરેલા પાપનો ઉદય આવ્યો, પોતાના કરેલા પાપનો ઉદય એટલે ભીડ પડી શું હોય પાપની ભીડ પડી તે ટાળવાની વિનંતી ઈશ્વર નામની વ્યક્તિ ઉપર નાખે છે. તે આકાશની પાસે પુષ્પની આકાશ નાખે છે. ઈશ્વર છે પણ તેનું સ્વરૂપ શું છે? ભગવાન આત્મા તો નિર્મળ જ્ઞાનાનંદ શુદ્ધ અસંગ છે. તેને ઉપાધિ વાળો માનવો કે ઈશ્વરપણામાં સંસારીપણાનો આરોપણ છે એટલે ખરેખર ઈશ્વરનો અવર્ણવાદ છે. ઈશ્વર દોષ પ્રભાવ થઈ ગયા અવર્ણવાદ છે. જીવ પોતે ભૂલ કરે તેથી પાપના ઉદયે બહારની અવરતા ઉભી થાય. હવે તે કાળમાં ઈશ્વર આવે તે વાત કેમ બને? પાપ કર્યા પોતે એનું ફળ કુદરતે હવે ઈશ્વરને દૂર કરે એવી કેવી રીતે? તે વખતે પોતે ક્ષમતા રાખે અને પુણ્યનો ઉદય સાથે અગોચતા કરે તેથી કાંઈ ઈશ્વરે ભીડ ભાંગી એમ માનવું છે. ચમત્કાર થાય છે ને કરતા પૂર્યા કરતા પૂર્યા ઘણી વાત છે. પાપનો ઉદય એને ભગવાનનો હતો કે બીજું આવીને એને કાઢી દીધું. પાપનો ઉદય એનો ફેરી દે પાછો ફેરી દે
પોતાને 108 કર્મ
પછી તો વ્યવસ્થા રહેવાની. લોકો પૂર્ણ સ્વરૂપ ને ઈશ્વરને પોતાના રજે કલ્પે છે પોતાના રજે ઈશ્વરને ફળદાતા જે માને છે તેને પોતાને પરાધીન માન્યો છે. એ માન્યતા વાળોની સ્વાધીનતાના પુરુષનો પુરુષાર્થ કરી શકે કરી શકે બુદ્ધ કહે છે કે જગત કરતા પ્રભુ ભગવાન ઈશ્વર એને જૈન ધર્મવાળા માનતા નથી. એટલે ઘણા જૈનોને નાસ્તિક આવી રીતે ઈશ્વર કરતા પણ માનતા નથી એટલે જૈન છે એ નાસ્તિક લોકો છે. ઈશ્વરને નહીં માનવા વાળા છે, ઈશ્વરના કરતા પણ એને નહીં માનવા વાળા છે. પછી ક્યાં લઈ જાય
ઈશ્વરને માનતા?
ઈશ્વરને માનતા ભગવાન જેવું કહે છે માનતા જ નથી. આ તો તમામ નાસ્તિક છે એમ કોઈ એવું છે. છાપ મારી દે છે નાસ્તિકતા. પણ જે શુદ્ધપણે હોય તેને ઈશ્વર માનવા કે ઉપાધિ વાળા હોય એને ઈશ્વર માનવા, ઘણા લોકો ઈશ્વરને કરતા ને કરતા માને છે. તેથી સાચું ન હોય તો કઈ સાચું થઈ જતો નથી, શું સાચું ન થાય. કાચ ને હીરો માને એટલે કઈ કાચ હીરામાં પલટાઈ જાય ન્યાય સુધી ઘટે તે સાચું ના. ઘણા લોકો અમુક પ્રકારે માને છે તેથી મારે તેને સાચું, તેથી મારે તેને સાચું માનવું. બીજા ઘણા માને છે માટે એને પણ મારે પણ સત્ય તરીકે સ્વીકારી લેવું છે કઈ ન્યાય નથી. લોલમાં લોલ જોવું એમાં તો કઈ બુદ્ધિનો પણ પ્રયોગ નથી, સમજણનો પોતાની પૂર્ણ નિરપાધિક અને મુક્ત થવું છે. અને જે છે તે હું યથાર્થ માનવું નથી તો તેનાથી સ્વાધીનતાનો પોશાક પણ કેમ થઈ શકે. આ મોટી વાત છે. પોતાની સ્વતંત્રતા દ્રવ્ય ગુણે અને પર્યાયે જ્યાં સુધી સ્વીકારવામાં ના આવે ત્યાં સુધી સ્વતંત્રતાનો પોશાક થઈ શકે. જો ઈશ્વરને સંસારી કાર્યનો પ્રતાપ કરાવો એટલે કે ઈચ્છા આદિ વાળો અશુદ્ધ માન કરાવો તો ત્યાં વિકરાળતા સંબંધતાનો ગુણ સંભવે નહીં, ત્યાં વિકરાળતા નહીં. દેહધારી સર્વજ્ઞ ભગવાનને જગત નિયંતા ઈશ્વર માનીએ તો પછી સર્વજ્ઞ કર્મફળના વિશેષ ભાવ ઈશ્વરમાં કયા ગુણોને લીધે માનવા યોગ્ય છે? અહીં એટલો સ્વીકાર તો થાય છે કે દેહ રહી ઈશ્વર તો સર્વ ઉપાધિના મૂળથી રહી છે અને તે પરનો કાંઈ કરી શકે નહીં. પણ એ પ્રશ્ન રહે છે કે દેહધારી અવતારી પુરુષ સર્વજ્ઞ ઈશ્વર હોય તો દેહધારી સર્વજ્ઞને માની મંદિરી વગેરે છે તેથી તે જગતને આજ્ઞા કરીને વ્યવસ્થા સૂચવતા હોય તો તે પણ અશક્ય છે. કેમ કે ફળ આપવાનું કામ લાગે એટલે
હોય નહીં હોય.
ભગવાન છે અને દેહધારી પણ આથી મુક્ત થયા પછી એટલે કે દેહ રહીત છે કર્મ ફળદાતા પણ કોણ કરે? તેથી કર્મ ફળદાતા પણ માનીએ તો પૂર્ણ શુદ્ધ પરમાત્મા સ્વભાવ એવા ઈશ્વરપણાને સ્થાપવા દેવો, સ્થાપવા દેવું ન થાય પણ સ્થાપવા દેવું. જગતના સર્વજીવો શક્તિ એ ઈશ્વર છે. તેમાંથી પુરુષાર્થ વડે અશુદ્ધતા કાઢીને જેટલા જેટલા ઈશ્વર થયા એ બધાને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વિયોગી ગુણો તેમને પ્રત્યાના તદ્દન નિરાકુર શાંત શાશ્વત સ્વાધીન સ્વાધીન અસંગ દશા પ્રત્યે હોય તેમને ઉપાધિ માં ઉપાધિ વાળા માનવા તે ન્યાય નથી. ન્યાય તો નથી પણ એના ઉપર દોષનું આરોપણ કરવા જેવો. આવો શુદ્ધ નિર્દોષ આત્મા પણ દરેક જીવ શક્તિપણે છે એમ પ્રથમ માનવું પડે. આત્માનું જે યથાર્થ સ્વરૂપ છે તેની કોઈ કાળે પણ હા સંસારી જીવે પાડી પોતાના સ્વરૂપનો સ્વીકાર જ કર્યો નથી. તે સત્સ્વરૂપને ના પાડવામાં અહંકાર છે. પોતાના સ્વરૂપને ના પાડવામાં અહંકાર કાઢે બધી વખતે એને સ્વરૂપ ને ના પાડી દીધું. એવું મારું સ્વરૂપ નહીં, એવું મારું સ્વરૂપ
નહીં.
એક સેકન્ડ પણ દેહાદી પણ અસંગ જ્ઞાએ પણ માનીને સ્થિર થવાનું સ્વાધીન જ્ઞાન બળ રહ્યો નથી. એવા સામર્થ્ય ને કબૂલ્યું એટલે કે જ્ઞાન સ્વભાવમાં થયો નથી. તેને મુક્ત સ્વરૂપની બેહદ અતિક્રિયા આનંદ આનંદ રૂપ શાંતિ મારામાં છે તેવો નિરુપાધિકતાનો ખ્યાલ તેને કેમ આવે છે? કેમ કરી શકે સામાન્ય એવા જીવોને પૂર્ણાનંદ સરસ પુરુષ કેમ છે? દેવજી પોતાના અનંત સ્થાન એટલે શાશ્વત સ્વાધીનતાને પુરુષાર્થથી હા પાડે છે અને હું સ્વાધીન સત્તો પૂર્ણ ઈશ્વર દેવો છું એવો અભિપ્રાય નક્કી કરવાની ધીરજનું અપૂરું જ્ઞાન બળ લાવે તથા અંતરતત્વની પૂર્ણતાને પહોંચી શકું છું એવી મારી મુક્ત દિશા તદ્દન સ્વાધીનપણે હોઈ શકે છે એમ હા પાડે તો ભવિષ્યમાં પોતે મુક્ત થઈ શકે. આટલી એની પોતાની તૈયારી હોવી એ તૈયારીને અહીંયા પાત્રતા કહેવામાં જ્ઞેશ્વર દેવને નમન કરવા ભક્તિ કરવી બહુમાન કરવું એનો અર્થ એ એવા છે એમ હું સ્વીકારું છું ને મારું સ્વરૂપ એવું છું એમ સાથે સાથે હું સ્વીકારું છું એમ બે વાત સાથે છે. કેટલા ભગવાન નો સ્વીકાર નથી પોતાના સ્વરૂપની સાથે સંબંધ થાય છે. કોઈ કહે કે હમણાં કઈ પ્રત્યક્ષ થાય નહીં પણ ભવિષ્યમાં આનંદ ભોગવું છું એવું હોય અહીં બેઠેલો હું પૂર્ણ છું આવો છું એમ સહજ સ્વભાવની હા પાડે અને અંદરથી તેનો વિચાર લાવે કે હે સર્વજ્ઞ હે પ્રભુ જેવો તું એવો હું છું અને હું પૂર્ણ થઈ શકું છું એમ પોતાની જાતને એની સાથે સરખાવે તો પોતે પણ પાછો થઈ જાય અથવા હું આવો થઈ શકું છું એવી શક્યતા જે જોવે એને તે દિશાનો તે માર્ગનો પુરુષાર્થ પ્રગટ થયા વિના લંકામાં કોણ ન હોય અને પોતે મદ્રાસમાં રહેતો હોય તો લંકા ગયા વગર રહે અરે કાશ્મીર રહેતો હોય તો ગયા વગર મદ્રાસ તો શું હોય કાશ્મીર વાળો એમ સ્વરૂપ પૂર્ણ છે ને એ પૂર્ણતા હું પ્રગટ કરવાનું સામર્થ્ય પણ મારામાં છે એમ જાણે ને એ પુરુષાર્થ ન પ્રગટ કરે એવું કદી જીન દર્શનમાં રહસ્ય છે આમાં ગુરુદેવ ઘૂટી ઘૂટી ઘૂટીને જે વાત કરે છે એમાંથી આ એક રહસ્ય નીકળે છે. એ જો જીનવર દેવ સંપૂર્ણ પૂર્ણ પ્રભુ પરમાત્મા આવે છે તો એ એક આત્મા છે ને એ કોઈ છે એક આત્મા છે કે જે આવા પ્રગટને થયા છે દર્શાવી કરીને તો હું પણ એક આત્મા છું કે હું આવો થઈ શકું આટલું રહસ્ય ભગવાનના દર્શનમાં રહેલો એ વાત કાઢી છે. હલુ બનાવી દીધું છે આપણે શું જરૂર શાક જરૂર પડે તો શાક માંગે છે શાક ને ના લે શાક લઈ મંદિરમાં જઈને દર્શન કરી આવીએ હા વર્ણન કરે એની પાછળ પ્રભાવ શું છે એની કોઈ વિચારમાં નહીં તસ્લી લીધી આમાં તો કોઈ ઉમર કહેવાય કે કોઈ કહેવાય અને આ સાથે આપના મને કાળ બહુ રહસ્ય છે ભગવાનના દર્શન પાછળ હે પ્રભુ જેવો તું એવો આમ છે દર્શન કરવાનું જેવો તું એવો અને હું પણ પૂર્ણ થઈ શકું છું આમ દર્શન કરવાની વાત છે એવું કહી દઉં છું એના માટે અનંતકાળથી પોતાને અનુભવને વિકારી માન્યો છે હું તો સંસારી હું તો સાતા હું તો વ્યવસ્થિત હું તો એમ માનીને અનંતકાળ અને ઈશ્વરને પણ ભ્રમ બુદ્ધિથી ઉપાધિ વાળો ગુણવાળી માન્યતા કાઢીને જે શુદ્ધ પરમાત્માને ઓળખાણ યથાર્થપણે કરી કે હું અને પરમાત્મા સ્વભાવે છીએ એમ ઓળખાણ કરી, તેને સહજ હા આવી કે આમ જ છે તે નિર્ણય કરનાર ઈશ્વરની યથાર્થ પ્રભુતાનો નિર્ણય કરનાર હોવાથી તે પોતે પણ ભગવાન ના દર્શન કરનાર ભગવાન થઈ જાય એમ કે ભગવાન ના દર્શન કરે ને રખડે બને નહીં એમ કે ભગવાન ના દર્શન કરે ભગવાન ત્યાં એ છે કે સાચી રીતે સાચી રીતે દર્શન કરે તો રખડે જ નહીં, બાકી તો ખોટી રીતે કરે છે એને તો દર્શન કર્યા નથી, એને તો ઊંડે ઊંડે એમ થયા એના રહેશે નહીં કે હું ભગવાન ના દર્શન કરવા આવ્યો છું, માટે મારે મને પણ બધા છે અને મારી પ્રતિકૂળતાઓ થયેલા છે અને અનુકૂળતાઓ મારે ચાલુ ને ચાલુ રહેશે, આવું એને એના ઊંડે રહેશ નહીં, એને ઈશ્વર કરતા માન્યો છે ભગવાનને માન્યા, એને નથી પોતાના આત્માને માન્યો, એને માન્યું છે એ પણ પુણ્ય કરતો, એને પુણ્ય માન્યું છે પુનમાં એને શ્રદ્ધા છે, પુનમાં એને પૂછવાની શ્રદ્ધા છે, એ નિષ્ઠા આના બુદ્ધિ છે એની ભરી
નથી,
અનાદિથી પુણ્યથી પુણ્યના ફળમાં સુખ છે એ નિષ્ઠા ફરી નથી. હવે ધર્મના ક્ષેત્રમાં આવીને જે પૂર્ણ કરાવે છે અને વિતરાકતા કરાવવાનો ઉદ્દેશ નથી આપતા એ શું કરે છે અનાદિથી જીવને પૂર્ણમાં સુખની શ્રદ્ધા છે નિષ્ઠા છે, હવે ધર્મના ક્ષેત્રમાં આવીને ધર્મના નાયકો એને પૂર્ણ કરવાનું કે પૂજા કરો ભક્તિ કરો વિધિ કરો અને વિધાન કરો કરો એને શું કરાવે છે એને જે પૂજમાં શ્રદ્ધા અને નિષ્ઠા છે એને મજબૂત કરાવે છે, એને સંસારમાં રખડા ભાન કરે પૂર્ણ ઉપદેશ આપે છે ને, બીજો તો છે એની ખબર નથી, વિતરાગતા પોતે પ્રાપ્ત કરી નથી, વિતરાગતા કેમ પ્રાપ્ત થાય એની એને ખબર નથી, ઉપદેશ આપે કેવી રીતે બની બેઠા તો પોતે સંપ્રદાય ચલાવનારા એને એમાં જોડ્યા હોય બીજું કઈ એને રસ્તો ફરવા માટે તમને પૂજા કરાવું ભક્તિ કરાવું છું હું તો તમને અમે વિધાન કરાવું છું વિધિ કરાવું છું એ બધું ધમાલ ચાલે છે. પોતે પ્રભુ થઈ જવાનું છે તેની સાક્ષી અને તે જાતનો ઇન્દ્રિયાનંદ વર્તમાનમાં પણ અલ્પંશે અનુભવમાં આવી શકે છે ત્યારે એનો ભંગનો પ્રગટ થઈ શકે છે. લોકો બહારથી બીજું માની બેસે છે પણ આ સાચી વાત સમજાવીના ગમે તેટલા વ્રત ચારિત્ર પાળે પૂર્ણ કરે ગમે તે કરે છતાં સૌ સાધન બંધન રૂપ સૌ સાધન બંધન થયા રહ્યો કોઈ પાર સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય શાસ્ત્ર માટે પણ પોતાની કલ્પના પ્રમાણે વાંચે છે સ્વચ્છંદ કલ્પના પ્રમાણે આત્માનું એટલે પૂર્ણ મુક્ત શુદ્ધ પરમાત્માનું સ્વરૂપ કલ્પે છે તથા જે પુણ્યાદી પર પરિચયથી ધર્મ માનતો હોય છે તે કાં તો ઈશ્વરને જગતની વ્યવસ્થાનો કરતા માનતો હોય છે અગર તો પુણ્યથી ધર્મ માનતો હોય તો પુણ્યથી સુખ થવું હિત થવું કલ્યાણ થવું એ બધું એક જ વાત છે ધર્મ થવો એ બધું એક જ વાત છે પુણ્યથી સુખી થવું એ પણ બધું એક જ વાત છે એટલે કે પુણ્ય કરીશ તો પરંપરા એ મારો મોક્ષ થશે એમ માનનારા, ઊંધા માર્ગે છે મારા ચૈતન્યમાં પૂર્ણ શુદ્ધ આત્મધર્મ થયો છે એના મન વિના પરંતુ ઉપર આધાર રાખનાર જેવો ક્રિયા કૃષ્ણ કરીને મળી જાય છતાં અંશે પણ ધર્મ ગમે એટલું કષ્ટ કરે ને કઈ ને કઈ ધર્મ થાય તાંબી તાપસ નું દર્શન છે. ભગવતી ત્રીજા શતક ના પ્રથમ અધ્યાય અધિકાર છે તેમાં તે તાપસે મહાતપ કરવા છતાં પણ નિયાણો ન બાય ઈચ્છા પણ ન કરી છતાં ભગવાને કહ્યું કે તે ધર્મી નથી પાપી જીવ છે, કારણ કે તેની અંદર મિથ્યાત્વ રૂપે શૈલ કર્યું. કેમ કે પુણ્યાદિ કઈ નિમિત્ત હોય તો તેનાથી ધર્મ થાય, પુણ્યાદિ કઈ નિમિત્ત હોય તો તેનાથી ધર્મ થાય એમ અનાદિથી જીવને વ્યવહારનો પક્ષપાતનો પુરુષાર્થ કરવાની રુચિ થતી નથી. હું કેવળ જ્ઞાન માત્ર છું, મારું જ્ઞાન બળ મારામાં છે, જ્ઞાન મારું કર્તવ્ય છે, એટલે કે જ્ઞાન સિવાય બીજું કઈ મારું કર્તવ્ય નથી એમ જ્ઞાન ને જીવ વળગતો છે. જ્ઞાન ને વળગે છે, પુણ્ય વળગે છે, પણ જ્ઞાન ને વળગતો નથી. આત્મા જ્ઞાન તત્વ છે આ મને અંદર માં પકડાય નહીં ત્યાં સુધી રાગ ને વળગ્યા વિના હા પાડતા જીવોને ઘણો જોર પડે, માન્યતા જોર પડે છે, જોર પડે છે કે એની માન્યતા તોડવા માટે અંદર એને સંઘર્ષ ચાલવો જોઈએ. ઊંધી શ્રદ્ધાને એનું બળ કેમ કે એ રંગ શક્તિથી ઊંધી પડી નથી, એટલે એને સવળી પર પાર થવામાં જ્ઞાનની તાકાત જોઈએ, જ્ઞાન પર શ્રેષ્ઠ જોઈએ અને એનું ભાષણ ચાલે જ રાખે. તો એ દર્શન મંદ પડીને એની શક્તિ ઘટીને એ સૂક્ષ્મ થવાની સ્થિતિમાં એક વાર આવે તો એની ઉદયની શ્રદ્ધા ઉભી જાય. એક મકોરો ચડ્યો હાકળ નો આખી સાંકળ નું બંધન ઉભી જાય. એક મકોરો થોડો વધે કલર સાંકળ ભલે ગમે તેવડી મોટી ને જાડી હોય પણ એક મકોરો તોડે એટલે સાંકળ નું બીજું પડ્યું. એક વખત પણ ઉદય પરિણામ માલે જોડો
બરોબર
ઉત્તમ થાય દર્શન મોહનો ભાવમાં ઉદય ના રહીએ દ્રવ્ય પણ ઉદય આપો આપ
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ નો જય. પરમ કૃપાળુ શ્રી સદગુરુ જય.